એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે આપણી રોજિંદી જિંદગીને ખરેખર સ્પર્શે છે, ખાસ કરીને આપણી જે ટેકનોલોજી વાપરીએ છે ને એના સંદર્ભમાં. આપણે વાત કરીશું એન્ટી ટ્રસ્ટ કાયદા વિશે.
હા, સાચી વાત છે. હવે આ ગૂગલ, એમેઝોન, ફેસબુક, એપલ આ બધા નામો તો આપણે રોજ સાંભળીએ છીએ, પણ આ જે મોટી કંપનીઓ છે એ બજારમાં કઈ રીતે વર્તે છે, એમની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરે છે અને શું એના પર કોઈ નિયંત્રણ હોવું જોઈએ, આ બધા જે સવાલો છે ને એના મૂળમાં આ એન્ટીટ્રસ્ટ કાયદો રહેલો છે.
અને આ જે થોડો જટિલ પણ બહુ મહત્વનો વિષય છે એને સમજવા માટે આપણે હર્બર્ટ હોવેનકેમ્પના વિચારોનો આધાર લઈશું. એમને અમેરિકામાં એન્ટીટ્રસ્ટ કાયદાના ક્ષેત્રમાં એમ કહી શકાય કે ભીષ્મ પિતામહ જેવા ગણવામાં આવે છે. આપણી ચર્ચાનો મુખ્ય આધાર રહેશે એમનું પુસ્તક ધી એન્ટીટ્રસ્ટ પેરાડાઇમ રિસ્ટોરિંગ અ કોમ્પિટિટિવ ઇકોનોમી. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આજના ડિજિટલ યુગમાં સ્પર્ધાને જીવંત રાખવા માટે શું જરૂરી છે.
બરાબર, અને આ સમજણ અત્યારે ખાસ જરૂરી છે કેમ કે ટેકનોલોજી કંપનીઓનો પ્રભાવ જુઓ તો સતત વધી રહ્યો છે. એ ખાલી આપણી ખરીદી કે સોશિયલ લાઈફ પર જ અસર નથી કરતો, પણ નવી શોધો પર, નાના વેપારો પર અને આપણા આખા અર્થતંત્રના ભવિષ્ય પર પણ અસર કરે છે. તો ચાલો આ પડકારને સમજવા માટે હોવેનકેમ્પના વિચારો સાથે આગળ વધીએ.
તો શરૂઆત કરીએ આ વિચારક હર્બર્ટ હોવેનકેમ્પના પરિચયથી. કોણ છે આ વ્યક્તિ અને શા માટે એમના વિચારો આટલા બધા પ્રભાવશાળી ગણાય છે?
ધ્રુવ, હર્બર્ટ હોવેનકેમ્પ એક કાયદા અને અર્થશાસ્ત્ર બંને વિષયોના જાણકાર છે. તેઓ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની લો સ્કૂલ અને વોર્ટન સ્કૂલ ઓફ બિઝનેસ જેવી મોટી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આ પોતે જ એક અનોખી વાત છે, કારણ કે એન્ટી ટ્રસ્ટ કાયદાને સમજવા માટે કાનૂની દ્રષ્ટિ પણ જોઈએ અને આર્થિક દ્રષ્ટિ પણ હોવી બહુ જરૂરી છે. એમને એમ અમેરિકન એન્ટી ટ્રસ્ટ કાયદાના ડીન નથી કહેતા, એ બતાવે છે કે એમનું જ્ઞાન અને પ્રદાન આ ક્ષેત્રમાં કેટલું ઊંડું છે.
એટલે કે એવું નથી કે ખાલી કાયદાના પુસ્તકો જ જાણે છે, પણ બજાર ખરેખર કેવી રીતે કામ કરે છે એની પણ ઊંડી સમજ ધરાવે છે. એમના કામમાં બીજું શું ખાસ છે?
એમની ખાસ વાત એ છે કે એમણે ઔદ્યોગિક ક્રાંતિના સમયના એન્ટી ટ્રસ્ટ કાયદાથી લઈને આજના ડિજિટલ યુગ સુધી જે બદલાવ આવ્યા છે ને એ બધા જોયા છે અને એનું વિશ્લેષણ કર્યું છે. આ લાંબો અનુભવ એમને એક અલગ જ ઐતિહાસિક દ્રષ્ટિકોણ આપે છે. બીજું, એ કોઈ એક ચોક્કસ વિચારધારામાં બંધાઈ ગયેલા નથી. સામાન્ય રીતે એન્ટી ટ્રસ્ટ વિશે બે મુખ્ય વિચારધારાઓ છે. એક જે માને છે કે સરકારે બહુ ઓછો હસ્તક્ષેપ કરવો જોઈએ, જેને શિકાગો સ્કૂલ કહે છે, અને બીજી જે માને છે કે એન્ટી ટ્રસ્ટનો ઉપયોગ આમ જ વ્યાપક સામાજિક અને રાજકીય લક્ષ્યો માટે થવો જોઈએ, એ છે ન્યૂ બ્રાન્ડેશન. હોવેનકેમ્પ આ બંનેથી થોડા અલગ છે. એ એક વ્યવહારુ અને પુલાવા આધારિત રસ્તો બતાવે છે.
રસપ્રદ વાત છે. એટલે કે ન તો સાવ છૂટો દોર, ન તો કાયદાનો કોઈ બીજો જ ઉપયોગ. તો હવે આવીએ એમના પુસ્તક ધ એન્ટી ટ્રસ્ટ પેરાડાઇમ પર. પુસ્તકનો મુખ્ય સૂર શું કહે છે?
જો, પુસ્તકનો મુખ્ય તર્ક આમ તો ક્રાંતિકારી નથી, પણ અત્યંત મહત્વનો છે. એ કહે છે કે એન્ટી ટ્રસ્ટ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહક કલ્યાણ એટલે કે કન્ઝ્યુમર વેલફેર જાળવવાનો હોવો જોઈએ, અને આ સિદ્ધાંત આજે પણ આ ટેકનોલોજીના જમાનામાં એટલો જ પ્રસ્તુત અને મજબૂત છે. ઘણા લોકો એવી દલીલ કરે છે કે આ સિદ્ધાંત તો જૂનો થઈ ગયો છે અને ડિજિટલ બજારો માટે નકામો છે, પણ હોવેનકેમ્પ કહે છે કે ના, સમસ્યા સિદ્ધાંતમાં નથી.
તો પછી સમસ્યા ક્યાં છે? જો સિદ્ધાંત બરાબર છે તો પછી આ મોટી ટેક કંપનીઓની બજાર શક્તિ વિશે આટલી બધી ચિંતા શા માટે થઈ રહી છે?
હોવેનકેમ્પના મતે સમસ્યા સિદ્ધાંતમાં નહીં, પણ એના અમલીકરણમાં છે. એમનું કહેવું છે કે દાયકાઓથી કાયદાનો અમલ કરનારી જે સંસ્થાઓ છે અને અદાલતો છે, એમણે પૂરતી કડકાઈ કે હિંમત બતાવી નથી, ખાસ કરીને જ્યારે વાત મોટી અને શક્તિશાળી કંપનીઓની આવે. એ કહે છે કે ગ્રાહક કલ્યાણનો જે સિદ્ધાંત છે ને, એને આજના સંદર્ભમાં જ્યાં ઘણી સેવાઓ આપણને મફત જેવી લાગે છે અને નુકસાન જુદા સ્વરૂપે આવે છે, એને વધુ બુદ્ધિપૂર્વક અને કડકાઈથી લાગુ કરવાની જરૂર છે.
અહીંયા આ ગ્રાહક કલ્યાણનો અર્થ થોડો સ્પષ્ટ કરવો જરૂરી છે. શું એનો મતલબ ફક્ત વસ્તુઓ સસ્તી મળે એટલો જ છે? કારણ કે આપણે જોઈએ તો ગૂગલ કે ફેસબુક તો આપણને આમ તો મફત જ લાગે છે?
હા, આ બહુ સારો પ્રશ્ન છે અને આ એક સામાન્ય ગેરસમજ પણ છે. હોવેનકેમ ભારપૂર્વક કહે છે કે ગ્રાહક કલ્યાણ એટલે ખાલી ટૂંકા ગાળા માટે ભાવ નીચા હોય એટલું જ નહીં. એનો અર્થ છે બજારમાં તંદુરસ્ત સ્પર્ધા ટકી રહે. જ્યારે સ્પર્ધા હોય ત્યારે ગ્રાહકોને શું મળે? હા, કદાચ નીચા ભાવ મળે, પણ એની સાથે સાથે વધુ સારી ગુણવત્તા મળે, વધુ પસંદગીના વિકલ્પો મળે અને સૌથી અગત્યનું નવીનતા એટલે કે ઇનોવેશન. જો કોઈ એક કંપની બજાર પર એટલો બધો કબજો જમાવી લે કે નવી કંપનીઓ પ્રવેશી જ ન શકે અથવા નવી શોધો થતી અટકી જાય તો એ પણ ગ્રાહક કલ્યાણનું નુકસાન જ છે. ભલે શરૂઆતમાં ભાવ નીચા લાગે, પુસ્તકનો હેતુ આ સિદ્ધાંત પર વિશ્વાસ પાછો લાવવાનો અને તેને આજના ડિજિટલ યુગમાં કેવી રીતે લાગુ કરવો તે દર્શાવવાનો છે.
ચાલો હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ. તમે કહ્યું કે ડિજિટલ બજારો અલગ છે, તો પરંપરાગત એન્ટી ટ્રસ્ટના જે નિયમો છે એ અહીં સીધે સીધા કેમ લાગુ નથી પડતા? શું છે આ બજારોની ખાસિયત?
બરાબર, ડિજિટલ બજારોની કેટલીક ખાસિયતો છે જે તેમને જુદા પાડે છે. પહેલું છે નેટવર્ક ઇફેક્ટ્સ. આનો સરળ અર્થ એ છે કે જેમ વધુ લોકો કોઈ સેવા વાપરે તેમ તે સેવા બધા માટે વધુ ઉપયોગી બને. દાખલા તરીકે વિચારો, જો તમારા મોટાભાગના મિત્રો વોટ્સએપ પર ન હોય તો તમારા માટે વોટ્સએપ બહુ કામનું નથી, ખરું ને?
હા, બરાબર.
પણ જેમ જેમ વધુ લોકો જોડાય તેમ તેનું મૂલ્ય વધે. આનાથી શું થાય, જે કંપની પહેલેથી મોટી છે તે વધુ મોટી થતી જાય છે અને નવી કંપની માટે પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
હા, એ વાત તો બરાબર છે. પહેલા ઓરકુટ હતું, પછી ફેસબુક આવ્યું અને બધા ત્યાં જતા રહ્યા, કેમ કે બધા મિત્રો ત્યાં હતા. બીજું શું અલગ છે આ બજારોમાં?
બીજું છે વિનર ટેક ઓલ ડાયનેમિક્સ. ઘણીવાર આવા બજારોમાં સ્પર્ધાનો અંત એવો આવે છે કે એક જ વિજેતા બધું લઈ જાય છે. એકવાર કોઈ કંપની પોતાનું પ્રભુત્વ જમાવી લે પછી તેને હટાવવી લગભગ અશક્ય જેવી બની જાય છે. ત્રીજું, તમે જે હમણાં ઉલ્લેખ કર્યો, ઝીરો પ્રાઇસ માર્કેટ્સ. આપણે ગૂગલ સર્ચ કે ઇન્સ્ટાગ્રામ વાપરવા માટે સીધા પૈસા નથી ચૂકવતા, પણ શું તે ખરેખર મફત છે? ના, આપણે પૈસાને બદલે આપણો ડેટા અને આપણું ધ્યાન એટેન્શન આપીએ છીએ. કંપનીઓ આ ડેટાનો ઉપયોગ કરીને જાહેરાતો બતાવે છે કે પછી અન્ય રીતે પૈસા કમાય છે.
એટલે નુકસાન આપણને પૈસાના રૂપમાં નથી દેખાતું, પણ કદાચ આપણી પ્રાઇવસી જાય છે અથવા તો જાહેરાતોનો મારો સહન કરવો પડે છે, એ રીતે ચૂકવે છીએ.
બરાબર. અને ચોથી ખાસિયત છે પ્લેટફોર્મ ઇકોનોમિક્સ. આ કંપનીઓ ઘણીવાર બે તરફી બજારો ચલાવે છે, જેમ કે ઉબર ડ્રાઈવરો અને મુસાફરોને જોડે છે, એમેઝોન ખરીદનારા અને વેચનારાઓને જોડે છે, ગૂગલ વપરાશકર્તાઓ અને જાહેરાત આપનારાઓને જોડે છે. આ પ્લેટફોર્મ બંને બાજુના ગ્રાહકોને સંતુલિત રાખે છે અને એમની કિંમત નક્કી કરવાની રીત અને સ્પર્ધાત્મક વર્તણૂક સમજવી વધુ જટિલ બની જાય છે. આ બધા કારણોસર પરંપરાગત રીતે બજાર કોને કહેવાય અને તેમાં સ્પર્ધા છે કે નહીં તે નક્કી કરવું પણ અઘરું બની જાય છે.
તો આટલી બધી જટિલતા વચ્ચે પેલો ગ્રાહક કલ્યાણનો સિદ્ધાંત કેવી રીતે લાગુ પડે? જો નુકસાન સીધો ભાવ વધારામાં ન દેખાતું હોય તો પછી એને સાબિત કેવી રીતે કરવું?
હોવેનકેમ્પ આનો જવાબ આપે છે. એ કહે છે કે આપણે નુકસાનને વધુ વ્યાપક અર્થમાં જોવું પડશે. જેમ કે પહેલું, સેવાની ગુણવત્તામાં ઘટાડો. ધારો કે કોઈ સર્ચ એન્જિન પોતાના જ ઉત્પાદનો કે સેવાઓને પરિણામોમાં ઉપર બતાવે, ભલે તે શ્રેષ્ઠ ન હોય, આ ગુણવત્તાનો ઘટાડો થયો કહેવાય. બીજું, ગોપનીયતાનું નુકસાન. જો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્પર્ધાના અભાવે વધુને વધુ અંગત માહિતી માંગે અથવા આપણી જાણ બહાર તેનો ઉપયોગ કરે તો એ પણ નુકસાન છે. ત્રીજું, પસંદગીનો અભાવ. જેમ કે કોઈ મોબાઈલ એપ સ્ટોર નક્કી કરે કે તમે કઈ એપ્સ વાપરી શકો અને કઈ નહીં અને તેના પર ઊંચું કમિશન લગાવે. અને ચોથું, નવીનતાનું દમન. આ સૌથી ચિંતાજનક છે. જ્યારે કોઈ મોટી કંપની કોઈ નાની ઉભરતી કંપનીને ફક્ત એટલા માટે ખરીદી લે કે તે ભવિષ્યમાં સ્પર્ધક ન બને, આને કિલર એક્વિઝિશન કહે છે.
ઓહ, એટલે પેલું ફેસબુક દ્વારા ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપની ખરીદી થઈ એ આ પ્રકારનું ઉદાહરણ ગણાય?
હા, એની ચર્ચા વારંવાર આ સંદર્ભમાં થાય છે, કારણ કે આનાથી ભવિષ્યમાં જે નવીનતા આવી શકતી હતી તે કદાચ અટકી જાય છે.
અને ડેટા પોતે, શું કોઈ કંપની પાસે જે આટલો બધો ડેટા હોય છે એ પણ સ્પર્ધા માટે અવરોધ બની શકે?
ચોક્કસપણે. આજના યુગમાં ડેટા એક બહુ મોટી સંપત્તિ છે. જે કંપની પાસે વધુ ડેટા હોય તે ગ્રાહકોને વધુ સારી રીતે સમજી શકે, વધુ સારા ઉત્પાદનો બનાવી શકે અને વધુ સચોટ જાહેરાતો બતાવી શકે. આનાથી એક ચક્ર શરૂ થાય છે, વધુ ડેટા મળે એટલે વધુ સારા ઉત્પાદનો બને, એનાથી વધુ વપરાશકર્તાઓ આવે અને એમની પાસેથી હજુ વધુ ડેટા મળે. આ ચક્ર તોડવું નવી કંપનીઓ માટે લગભગ અશક્ય બની જાય છે. એટલે ડેટા પરનું નિયંત્રણ એક રીતે બજાર પર નિયંત્રણનો માર્ગ બની શકે છે.
પુસ્તકમાં એ વાત પણ હશે કે જ્યારે પ્લેટફોર્મ પોતે જ પોતાના વિક્રેતાઓ સાથે સ્પર્ધા કરે, જેમ કે એમેઝોન પોતે એમેઝોન બેઝિક્સ નામથી પ્રોડક્ટ વેચે છે, એ જ પ્લેટફોર્મ પર જ્યાં બીજા હજારો વેપારીઓ પણ વેચાણ કરતા હોય, એના વિશે શું કહ્યું છે?
હા, આને વર્ટિકલ ઇન્ટિગ્રેશન કહેવાય છે, જ્યારે કંપની સપ્લાય ચેઇનના જુદા જુદા સ્તરે કામ કરે. હુવિનકેમ્પ એ વાત સ્વીકારે છે કે આનાથી કાર્યક્ષમતા વધી શકે છે અને ગ્રાહકોને ફાયદો પણ થઈ શકે, પરંતુ ખતરો એ છે કે પ્લેટફોર્મ પોતાના પ્લેટફોર્મ પર વેચાણ કરતા અન્ય વિક્રેતાઓના ડેટાનો ઉપયોગ કરી શકે છે, જેમ કે કઈ પ્રોડક્ટ વધુ વેચાય છે, કયા ભાવે વેચાય છે, અને એ માહિતી વાપરીને પોતાનો ઉત્પાદનો બનાવીને તેમને પ્રમોટ કરી શકે છે. આ સ્પર્ધા માટે નુકસાનકારક છે. અહીં ક્યાં ફાયદો છે અને ક્યાં ગેરફાયદો એ ભેદ પારખવો એન્ટીટ્રસ્ટ એજન્સીઓ માટે મોટો પડકાર છે.
અને પેલી કિલર એક્વિઝિશન્સ સિવાય મર્જર અને એક્વિઝિશન, વિલીનીકરણ અને અધિગ્રહણ વિશે બીજું શું ધ્યાન રાખવા જેવું છે?
હુવિનકેમ્પ એવું માને છે કે વર્ષોથી નિયમનકારોએ ઘણા એવા સોદાઓને મંજૂરી આપી દીધી છે જેણે સ્પર્ધા ઘટાડી છે. કિલર એક્વિઝિશન્સ ઉપરાંત વર્ટિકલ મર્જર પણ ચિંતાનો વિષય છે. દાખલા તરીકે, જો કોઈ મોટું પ્લેટફોર્મ કોઈ એવી કંપનીને ખરીદી લે જે તેના હરીફો માટે પણ મહત્વની ટેકનોલોજી કે સેવા પૂરી પાડતી હોય, તો તે પછીથી હરીફોને નુકસાન પહોંચાડી શકે છે. મૂળ વાત એ છે કે આવા સોદાઓની ભવિષ્યમાં સ્પર્ધા પર શું અસર પડશે તેનું ખૂબ કાળજીપૂર્વક મૂલ્યાંકન થવું જોઈએ.
એક તરફ આપણે નવીનતાને પ્રોત્સાહન આપવું છે અને બીજી તરફ સ્પર્ધા પણ જાળવવી છે. આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? શું કોઈ કંપની એમ કહી શકે કે ભાઈ, અમે તો નવીનતા લાવી રહ્યા છીએ એટલે અમને એન્ટીટ્રસ્ટ કાયદામાંથી મુક્તિ મળવી જોઈએ?
ના, હુવિનકેમ્પ આ બાબતે બહુ સ્પષ્ટ છે. નવીનતા એ કોઈ સંપૂર્ણ બચાવ નથી. હા, નવીનતા મહત્વની છે અને તેને પ્રોત્સાહન મળવું જ જોઈએ, પણ જો કોઈ કંપની નવીનતા લાવ્યા પછી પોતાની બજાર શક્તિનો ઉપયોગ કરીને હરીફોને ગેરકાયદેસર રીતે દબાવવાનું શરૂ કરે, તો એન્ટીટ્રસ્ટ કાયદો લાગુ પડવો જ જોઈએ. અહીં સ્થિર કાર્યક્ષમતા એટલે કે અત્યારે બજાર કેવું ચાલે છે, અને ગતિશીલ કાર્યક્ષમતા એટલે કે લાંબા ગાળે નવીનતા અને વિકાસ કેવો રહેશે વચ્ચે સંતુલન જાળવવાની વાત છે. અને એક મુદ્દો જે ઘણીવાર ભૂલાઈ જાય છે તે છે શ્રમ બજારો પર એન્ટીટ્રસ્ટની અસર. હુવિનકેમ્પ યાદ અપાવે છે કે જો કંપનીઓ ભેગા મળીને પગાર નક્કી કરે, વેજ ફિક્સિંગ અથવા નોન કોમ્પીટ કરાર દ્વારા કર્મચારીઓને બીજી જગ્યાએ નોકરી શોધતા રોકે, તો તે પણ સ્પર્ધા વિરોધી છે. અહીં મોનોપ્સોની પાવરનો ખ્યાલ આવે છે. મોનોપોલી એટલે એક જ વેચનાર, મોનોપ્સોની એટલે એક જ ખરીદનાર. શ્રમ બજારમાં જો નોકરી આપનાર એક જ મુખ્ય કંપની હોય, તો તે શ્રમિકોનું શોષણ કરી શકે છે, કારણ કે તેમની પાસે બીજે જવાના વિકલ્પો ઓછા હોય છે.
ટૂંકમાં, એન્ટીટ્રસ્ટ ફક્ત ગ્રાહકો માટે જ નહીં, કર્મચારીઓ માટે પણ મહત્વનું છે. આટલી બધી ચર્ચા પછી જો આપણે હુવિનકેમ્પના વિચારોના મુખ્ય સંદેશ તારવવા હોય, તો તે શું હોઈ શકે?
મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ હવે સ્પષ્ટ થાય છે. પહેલું, ગ્રાહક કલ્યાણ સિદ્ધાંત હજુ પણ સુસંગત છે. એને ફેંકી દેવાની જરૂર નથી, પણ ડિજિટલ યુગના નવા પડકારો જેમ કે ડેટા, પ્રાઇવસી, નવીનતા એ બધાને ધ્યાનમાં રાખીને તેને વધુ સ્માર્ટ રીતે લાગુ કરવાની જરૂર છે. એ લૌચિક છે.
બરાબર.
બીજું, એન્ટીટ્રસ્ટનું લક્ષ્ય આર્થિક છે, સામાજિક ઇન્જિનિયરિંગ નથી. એનો મુખ્ય હેતુ સ્પર્ધાનું રક્ષણ કરવાનો છે. ગરીબી ઘટાડવી કે નાના વ્યાપારને બચાવવા જેવા અન્ય મહત્વપૂર્ણ લક્ષ્યો માટે બીજા કાયદા અને નીતિઓ છે. એન્ટીટ્રસ્ટને બધે વાપરવાથી તે કદાચ નબળું પડશે.
ત્રીજું, મોટું હોવું એ ગુનો નથી, પણ બજાર શક્તિનો દુરુપયોગ કરવો એ ગુનો છે. જે કંપનીઓ સફળ છે, નવીન છે, એમને સજા ન કરવી જોઈએ, પણ જ્યારે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ સ્પર્ધાને દબાવવા માટે કરે, ત્યારે કાયદાએ હસ્તક્ષેપ કરવો જોઈએ. ધ્યાન વર્તન પર હોવું જોઈએ, કદ પર નહીં. અને ગ્રાહક, નુકસાનની વ્યાખ્યા અને કાયદાના અમલ વિશે શું કહેશો? એ પણ મહત્વના મુદ્દા લાગ્યા.
હા, એ પણ ખૂબ જ મહત્વના છે. ચોથું, નુકસાનની વ્યાખ્યા વિસ્તૃત કરવી જરૂરી. હવે આપણે સમજવું પડશે કે ગ્રાહકને નુકસાન ફક્ત ઊંચા ભાવથી જ નથી થતું. ઓછી ગુણવત્તા, ઓછી પસંદગી, પ્રાઇવસીનું હનન અને નવીનતાનો અભાવ આ બધા પણ નુકસાનના સ્વરૂપો છે જેને એન્ટીટ્રસ્ટ કાયદા હેઠળ ધ્યાનમાં લેવા જોઈએ. અને પાંચમું, ખરો પડકાર અમલીકરણનો છે. કાયદો કદાચ પૂરતો છે, પણ તેને લાગુ કરવાની જે રાજકીય ઇચ્છાશક્તિ અને હિંમત જોઈએ એનો અભાવ દેખાય છે. એજન્સીઓ અને અદાલતોએ વધુ સક્રિય અને કડક બનવાની જરૂર છે, અને આ માટે તેમને પૂરતા સંસાધનો પણ મળવા જોઈએ.
આમાંથી કયા વિચારો તમને ખાસ કરીને આમ યાદ રહી જાય તેવા કે વિચારવા પ્રેરિત તેવા લાગ્યા?
હોવેનકેમ્પના વિશ્લેષણમાં ઘણા ઊંડા મુદ્દા છે, પણ મને બે ત્રણ વાત ખાસ સ્પર્શી ગઈ. પહેલો વિચાર, સફળતા અને સ્પર્ધા વિરોધી વર્તન વચ્ચેનો ભેદ પારખવો એ સૌથી મોટો પડકાર છે. કોઈ કંપની પોતાની આવડત અને નવીનતાથી આગળ વધી હોય તેને દંડ ન કરાય, પણ જો તે બીજાને ગેરકાયદેસર રીતે રોકતી હોય તો તેને અટકાવવી પડે. આ ભેદરેખા ખૂબ જ પાતળી છે, ખબર છે?
હા, એ સાચું. અને બીજો
વિચાર, ડિજિટલ બજારોમાં નેટવર્ક ઇફેક્ટ્સને કારણે એક કે બે કંપનીઓનું પ્રભુત્વ સ્થપાય તે કદાચ સ્વાભાવિક છે, પણ માત્ર પ્રભુત્વ હોવું એ ગુનો નથી. સવાલ એ છે કે શું તે કંપની આ પ્રભુત્વનો ઉપયોગ સ્પર્ધાને દબાવવા માટે કરી રહી છે? આ માટે પુરાવા જોઈએ. ખાલી મોટી છે એટલે ખરાબ એવું નહીં.
અને પેલી મફત સેવાઓ અને છુપા નુકસાન વિશે જે વાત થઈ,
ત્રીજો વિચાર, હા એ પણ, મફત સેવાઓના યુગમાં ગ્રાહકને થતું નુકસાન અદૃશ્ય લાગે છે, પણ તે વાસ્તવિક છે. આપણો ડેટા, આપણું ધ્યાન, આપણી પસંદગીઓનું સંકોચાવું, આ બધું નુકસાન છે. તેને માપવું અઘરું છે, પણ અશક્ય નથી. એન્ટીટ્રસ્ટ એજન્સીઓએ આ નવા પ્રકારના નુકસાનને સમજવા અને સાબિત કરવા માટે તૈયાર થવું પડશે.
આ બધી વાતો જાણ્યા પછી આપણા જેવા સામાન્ય માણસ માટે, કે પછી નીતિ ઘડનારાઓ માટે, કે વ્યાપારીઓ માટે આ જ્ઞાન કઈ રીતે ઉપયોગી થઈ શકે?
જુઓ, સામાન્ય નાગરિક તરીકે આ સમજ આપણને બિગ ટેક વિશે જે સમાચારો આવે છે એને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. જ્યારે આપણે કોઈ એપ વાપરીએ અને આપણને લાગે કે આપણી પ્રાઇવસી જળવાતી નથી, કે પછી આપણને બહુ ઓછા વિકલ્પો મળે છે, ત્યારે આપણે વિચારી શકીએ કે શું આ એન્ટીટ્રસ્ટનો મુદ્દો હોઈ શકે. ભારતમાં પણ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, CCI, આ પ્રકારના કેસો જુએ છે, તો એને સમજવામાં આપણને મદદ મળે.
અને જેઓ નીતિઓ બનાવે છે અથવા કાયદાનો અમલ કરાવે છે એમના માટે
તો હોવેનકેમ્પનું વિશ્લેષણ એક સ્પષ્ટ માળખું પૂરું પાડે છે. કેસ કેવી રીતે બનાવવા, ડિજિટલ નુકસાન કેવી રીતે સાબિત કરવું, કયા મર્જરને મંજૂરી આપવી અને કયાને નહીં, તે યાદ અપાવે છે કે પુરાવા આધારિત નિર્ણયો લેવા જરૂરી છે અને એજન્સીઓને પૂરતા સંસાધનો આપવા કેટલા જરૂરી છે. અને વેપારીઓ માટે, ખાસ કરીને નાના અને નવા ઉદ્યોગ સાહસિકો માટે, આ જાણવું જરૂરી છે કે કાયદાકીય મર્યાદાઓ શું છે અને મોટી કંપનીઓની કઈ વર્તણૂક સામે તેઓ અવાજ ઉઠાવી શકે છે. મોટી કંપનીઓ માટે તે સ્પર્ધાત્મક અને સ્પર્ધા વિરોધી વર્તન વચ્ચેની જે પાતળી રેખા છે એ સમજવામાં મદદ કરે છે.
ભારત અને ગુજરાતના સંદર્ભમાં આ બધું કેટલું લાગુ પડે છે? કારણ કે આ બધી વાતો તો અમેરિકન કાયદા અને કંપનીઓની છે.
નાના, ઘણું બધું લાગુ પડે છે. આપણે પણ એ જ વૈશ્વિક ટેક પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીએ છીએ, ખરું ને? આપણા સ્થાનિક બજારો, નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ્સ પર તેની શું અસર થાય છે? ડેટા પ્રાઇવસી અને ડેટાનો ઉપયોગ અહીં પણ મોટા મુદ્દા છે. આપણું જે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, CCI છે, એ પણ આ પડકારોનો સામનો કરી રહ્યું છે. હોવેનકેમ્પ જેવા નિષ્ણાતોના વિચારો તેમને માર્ગદર્શન આપી શકે છે. સ્થાનિક સ્તરે જે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર વેચતા નાના વેપારીઓ છે એમના માટે તો આ ચર્ચા સીધી રીતે જ લાગુ પડે છે.
આ ખરેખર ખૂબ જ રસપ્રદ અને ઊંડી ચર્ચા રહી. મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ કદાચ એ હતો કે સમસ્યા કોઈ નવા ક્રાંતિકારી કાયદાની નથી, પણ આપણી પાસે જે સાધન છે, પેલો ગ્રાહક કલ્યાણનો સિદ્ધાંત, તેને જ વધુ હિંમતથી અને આજના સંદર્ભમાં યોગ્ય રીતે વાપરવાની જરૂર છે.
હા, અને મને એ વાત બહુ ગમી કે હોવેનકેમ્પ કેટલી સ્પષ્ટતા કરે છે કે એન્ટીટ્રસ્ટ એ આર્થિક સાધન છે, દરેક સામાલિક સમસ્યાનો ઉકેલ નથી. અને બીજું, કંપનીના કદને બદલે તેના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ અભિગમ વધુ તાર્કિક અને ન્યાયી લાગે છે. આનાથી નવીનતાને પ્રોત્સાહન મળે છે, પણ સાથે સાથે દુરુપયોગને રોકી શકાય છે.
તો સારાંશ કદાચ એ જ છે કે ટેકનોલોજીએ જે નવા પડકારો ઊભા કર્યા છે એનો સામનો કરવા માટે આપણને કદાચ નવા શસ્ત્રોની નહીં, પણ જૂના શસ્ત્રોને જ વધુ કુશળતા અને દ્રઢતાથી વાપરવાની જરૂર છે.
ચોક્કસ. મુખ્ય પડકાર કાયદાકીય માળખાનો એટલો નથી જેટલો તેને અમલમાં મૂકવાની ઈચ્છાશક્તિ અને સમજણનો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.